શ્રી પ્રવચન સાર ગાથા 226 અને 227 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 150.
હોય અને ધર્મની યાચના કરે તો એ ધર્મોપદેશ આપે, પણ એની કોઈ જવાબદારી સંભાળતા નથી કે ભાઈ આ વ્યાખ્યાનનો ટાઈમ છે ને આ ટાઈમે એક કલાક મુનિએ વ્યાખ્યાન આપવું પડશે. ટાઈમ થાય એટલે મુનિએ શરૂ કરવું ને ટાઈમ પૂરો થાય એટલે બંધ કરવું, એ મુનિ જવાબદારી કોઈ કામ નહીં લેતા. મનુષ્યપણું હોવા છતાં પણ પોતે સમસ્ત મનુષ્ય વ્યવહારથી રહિત હોવાને લીધે ત્રણ અર્થ કર્યા છે બહિર્ભૂતના. મનુષ્ય વ્યવહારની બહાર છે મુનિ, મનુષ્ય વ્યવહારથી રહિત છે, અને મનુષ્ય વ્યવહારથી મુનિ ઉદાસીન છે. પહેલાથી શુલ્લક વિલકની અવસ્થામાં આવે ત્યારે જ મોટા ભાગનો વ્યવહાર તો એ છોડી દે છે. પંચમ ગુણ સ્થાનમાં જે ઊંચેની પ્રતિમા છે, ઉત્કૃષ્ટ પ્રતિમા છે, 11માં પણ જે 8, 9, 10, 11 જે ઉત્કૃષ્ટ પ્રતિભા છે એમાં પણ મનુષ્યોચિત વ્યવહાર, સામાજિક ગૃહસ્થિને લગતો વ્યવહાર એ લગભગ છૂટી ગયો છે અથવા એને છૂટી જાય છે. આત્મસ્થિરતા અને વશ એને તે પ્રકારના વિકલ્પનો અભાવ થવાથી તે પ્રકારનો વ્યવહાર એને હોતો નથી, એટલે તેનાથી રહિત હોવાને લીધે આ લોક પ્રત્યે નિષ્ફળ છે. વિશ્વમાં એને કોઈ પણ કાંઈ પણ પ્રકારની મુનિને સ્પ્રહા નથી, તદ્દન નિષ્ફળ છે, એને કાંઈ જોઈતું નથી. એકલો આત્મા પોતાનું સ્વરૂપ સિવાય મુનિને કાંઈ જોતો નથી. વચનામૃતમાં એ વાત લીધી છે, મુનિને કાંઈ જોઈતું નથી એમ કરીને. વિશ્વમાંથી જગતમાંથી મુનિ કાંઈ લેવા માંગતા નથી. જગ કો દે દી જગ કી નિધિ, પૂજામાં આવે છે ને, જગતની નિધિ જગતને સોંપી દીધી. અમારે કાંઈ એમ એમાં તો એમ લખ્યું ને, તુમસા દાની, તમારા જેવો દાની કોણ હોઈ શકે, કે કાંઈ પાસે રાખ્યું નહીં, જગતની નિધિ જગતને સોંપી દીધી, અમારે કાંઈ લેવા દેવા. જે લોક પ્રત્યે તદ્દન નિષ્ફળ છે, તેમજ ભવિષ્યમાં થનારા દેવાદી ભાવો અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે વર્તમાનમાં મનુષ્યને ઉચિત ભોગ ઉપભોગની તૃષ્ણાથી રહિત છે, અપેક્ષાથી રહિત છે, તેમજ વર્તમાનમાં જે સુપરિણામ થાય છે તેના ફળમાં જશે દેવલોકમાં. કોઈ પ્રયત્ન અધૂરો રહે તેથી પૂરો પ્રયત્ન થાય તો એનો મોક્ષ થઈ જાય છે, નિર્વાણ થઈ જાય છે, એને તો ફરીને કોઈ ગતિમાં જન્મ મરણ થતા નથી. પણ સાધના પૂરી ન થાય સાધુની, તો તે સાધુ ધ્યાન થયા પછી દેવલોકમાં ઉત્પન્ન થાય છે નવી પર્યાય. એટલે ભવિષ્યમાં થનારા જે દેવાદી ભાવો, દેવલોકના જે ભાવો, તેને અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે દેવલોકમાં 33 સાગર પર્યંત પછી કાંઈ માથાકૂટ નથી, કોઈ જાતની પ્રતિકૂળતા નથી, કાંઈ ઉપાધિ કરવી પડતી નથી. આહાર માટે અમે અંદર કંઠમાં અમી જરે ખલાસ, એને થાળી માંડીને જમવા બેસવું પડે નહીં, કેમકે તો પહેલાં ભૂખનું દુઃખ થાય અને પછી જમે, એ પ્રકારની તીવ્રતા ત્યાં શારીરિક વેદનાની આવતી નથી. એ વગેરે એ બધા ભાવો અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે એની પણ તૃષ્ણા મુનિને હોતી નથી, એ તૃષ્ણાથી શૂન્ય છે. જેને દેવલોકના ભવની તૃષ્ણા નથી, પછી વર્તમાન ભવની અનુકૂળતા નહીં છે, મનુષ્યોચિત અનુકૂળતા નહીં છે, એ પ્રકાર તો મુનિને હતો. પરલોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે, આમાંથી તો શું નીકળે છે કે ચારિત્ર એટલે સ્વરૂપની એકાગ્રતા અથવા સ્વરૂપની સ્થિરતા, એની ઉગ્રતા એટલી આવે ત્યારે સ્વરૂપમાં સ્થિરતા આવે ને, એના ઉપરથી નીચે વાળાય ને પછી એને અનુસરીને પોતાને અનુસરીને પોતાની ભૂમિકાને અનુસરીને એની નીચી કક્ષાનો ભાવ, પણ તે જાતનો ભાવ, તે પ્રકારનો ભાવ, આ તીવ્ર છે તો આ મંદ છે, પણ તે પ્રકારમાં એને આવવું જોઈએ. બીજો પ્રકાર એને અનુકૂળ છે મોક્ષ માર્ગને. પરલોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે. બીજા લોક એટલે દેવલોક પ્રત્યે મુનિના ઉપયોગને પ્રતિબંધ થતો નથી. ક્યાંયથી પછી દેવલોકમાં જશું અને દેવલોકને યોગ્ય ત્યાં બધી અનુકૂળતા અને સાધન સામગ્રી દિવ્ય વિભૂતિઓ મળશે. આ બધો દિવ્ય વૈભવ તો વૈભવમાં સોનું હોય, ચાંદી હોય, હીરા હોય, એ પ્રકારનું હોય છે, પણ એ બધા મનુષ્યને લાયક હોય છે, એના ચળકાટમાં મનુષ્યને લાયક હોય છે. અને ત્યાં જે હોય છે એ આભૂષણો વગેરે, શરીર વગેરે, એના ચળકાટ, એના તેજ, એની કાંતિ બધી એને લાયક હોય છે. એના પ્રકારથી જરા બીજી જાતનો પ્રકાર છે, વિશિષ્ટ પ્રકારનો છે, વધારે જાગ જમાળ દેખાય દેખાય એના કરતા, પણ એના એની તૃષ્ણા મુનિને હોતી નથી. તેથી જેમ જ્ઞેય પદાર્થોના જ્ઞાનની સિદ્ધિને માટે, એટલે કે ઘટપટાદી પદાર્થોને જોવા માટે જ દીવામાં તેલ પૂરવામાં આવે છે, દીવો ચાલુ રાખવા માટે દીવામાં તેલ નાખો ભાઈ, અને દીવાને ખસેડવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેમ આ દ્રષ્ટાંત લીધું છે. શ્રમણ શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિની સિદ્ધિ માટે, આત્મા માટે ખાય છે એમ કે છે, ખાવા માટે ખાય છે ને શરીર માટે ખાય છે, એમ પરિણામમાં આશય હોતો નથી. આશય ફેર છે, ઈરાદો જુદો છે એમ કે છે. મુનિ બહુ બહુ તો આહાર કરે છે ખરા એમ કે છે, અથવા યોગ્ય આહાર કરે છે, મુનિને યોગ્ય આહાર કરે છે, એટલે કે 46 દોષ રહિત નિર્દોષ આહાર કરે છે. લીલોત્રી મુનિ આહારમાં લીએ નહીં, તો લીએ છે મુનિ ન લીએ નહીં, લીલોત્રીનો આહાર મુનિ ન હોય એની સિદ્ધિને માટે. એટલે શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે જ તે શરીરને ખવડાવતો અને ચલાવતો હોવાથી, બીજા કોઈ કારણથી નહીં. શરીર માટે ખાવું નથી, ખાવા માટે ખાવું નથી, આત્મા માટે ખાવું છે, એટલું છે. યુક્ત આહાર વિહારી હોય છે, મુનિનો આહાર યોગ્ય હોય છે, નિર્દોષ હોય છે, અને ફક્ત જેને આત્મહત્યા ન કહેવાય, મિત્ર તો આહાર ના લીધું ભલે શરીર પડી જાય, તો આત્મામાં સ્થિર થાય તો બિલકુલ આહાર પાણી છોડી પણ દઈએ છે. મને છેલ્લી અવસ્થા જોવે તો આહાર પાણી છોડી દઈએ, મરણના કારણે સંથારો કરે છે ને, સંથારો, આહાર ન લઈએ, પાણી ન લઈએ. આ અહીં તાત્પર્ય છે કે શ્રમણ કષાય રહિત છે, તેથી તે શરીરના અનુરાગથી એટલે વર્તમાન મનુષ્ય શરીરના અનુરાગથી કે ભવિષ્યના દેવ દિવ્ય શરીરના દેવના શરીરના અનુરાગથી એ આહાર વિહારમાં અયુક્તપણે પ્રવર્તતો નથી. વર્તમાન મનુષ્ય શરીરનો એને એવો અનુરાગ નથી કે અયોગ્ય આહાર લે, એવો એને અનુરાગ હોતો નથી. આ જરા સ્વાસ્થ્યને અનુકૂળ આ ચીજ છે, ભાવવું નો ભાવવું એવું કાંઈ નથી, પણ સ્વાસ્થ્યને અનુકૂળ છે માટે લીએ છે એવો શરીરનો અનુરાગ મુનિને હોતો નથી. તો પછી દવા વગેરેનો વિકલ્પ આવ્યા વગર રહીએ નહીં, પણ એ પ્રકાર તો મુનિને હોતો નથી. કેટલી આત્માની રમણતા હોય છે કે જેને લઈને આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી, શરીરનો રાગનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એ વર્તમાન મનુષ્ય શરીરના અનુરાગથી આહાર ન લઈએ, અથવા ભવિષ્યના દેવ શરીરના અનુરાગથી પણ એ આહાર વિહારમાં અયોગ્યપણે, અયુક્તપણે એટલે અયોગ્યપણે પ્રવર્તા નથી. જેટલી પ્રવૃત્તિ છે તે યોગ્ય જ હોય છે. ફક્ત શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિના સાધકભૂત જે શ્રામણ્ય પર્યાય તેના પાલનને માટે કેવળ યુક્ત આહાર વિહારી હોય છે. શુદ્ધાત્મ તત્વ ઉપલબ્ધ સાધક શ્રામણ પર્યાય પાલના પાલન ફક્ત એનું શ્રામણ્ય પર્યાય એટલે શરીરનું જે સાધુપણાને યોગ્ય અવસ્થા છે એનું પાલન કરવા પૂરતો આહારને વિહાર કરે છે. એથી વિશેષ આહાર વિહારની પ્રવૃત્તિ મુનિ કદી કરતા નથી. વિહાર તો એનું ક્ષેત્ર બદલવાની વાત છે, પણ એ ક્ષેત્રમાં પણ કોઈ ક્ષેત્રમાં મુનિ ક્ષેત્રના રાગે રહેતા નથી. અહીંના હવા પાણી સારા છે, બીજે હવા પાણી સારા નથી, અથવા અહીંના શ્રાવકો છે તે અનુકૂળ છે, ધર્મ બુદ્ધિ વાળા છે માટે રહેવા જેવું છે, ચાલો આપણને આહાર આપે છે એમ નહીં, પણ ધર્મ બુદ્ધિ વાળા છે માટે અહીંયા રહો એવો અનુરાગ મુનિને થતો નથી. એ તો અપ્રતિબંધ વિહારી છે. વિહારમાં પણ એને ક્યાંય રાગનો પ્રતિબંધ હોય એ મુનિનું કાર્ય છે. એક શુદ્ધાત્માનો ઉપયોગમાં પ્રતિબંધ છે ખરેખર તો, વારંવાર ક્ષણે ક્ષણે શુદ્ધાત્મામાં ઉપયોગ બંધાય છે, પ્રતિબદ્ધ થાય છે, અટકે છે, સ્થિર થાય છે, ઊંડો ઊંડો આત્મામાં ઉતરતો જાય છે. બસ એ એક મુખ્ય કામ છે. પછી એથી બહાર નીકળે છે તો એ ઉપયોગ ઉપર છલ્લો જાય છે. જે તીવ્ર રસે કરીને એ શુદ્ધાત્મામાં ઉપયોગ પરણમે છે એના અનંતમાં ભાગે પણ એ બહારના રસથી ઉપયોગ મુનિમાં બહાર જતો નથી, જાય છે ઉપર છલ્લો, એટલે જેમાં કાંઈ રસકસ હોતો નથી. અથો યુક્ત આહાર વિહાર લક્ષણ તપોધનસ્ય, નીચે છેલ્લી છે બીજી નીતિ, તપોધન્ય ધનસ્ય સ્વરૂપમ આખ્યાતિ. હવે આ ગાથામાં યોગ્ય આહાર વિહાર લક્ષણ જેનું છે એવા તપોધન એટલે મુનિના સ્વરૂપનું વ્યાખ્યાન કરવામાં આવે છે. યલો ગણી રાવી ખો યો લોક નિરાપેક્ષ નિરાપેક્ષ ય એટલે આ, લોક એટલે વિશ્વ, આ વિશ્વમાં જેને કાંઈ પણ અપેક્ષા નથી, આખા જગતમાંથી મુનિને કાંઈ જોતો નથી, તિલ તુષ્ટ માત્ર, કોઈ વૈભવ જોયું છે તો પ્રશ્ન જ નથી, પણ આખા વિશ્વમાંથી મુનિને કઈ જોતું નથી. કેવા છે કે તંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ નિજાત્મ સંવિતિ વિનાશક ખ્યાતિ પૂજા લાભરૂપ, ખ્યાતિ પૂજા લાભ રૂપ રૂપે રૂપ ઈ લોક આકાંક્ષા રહિત આકાંક્ષા રહિત. વિશ્વની કોઈ ચીજ તો જોતી નથી, પણ જગતના જીવોમાં કાંઈ પ્રસિદ્ધિ મળે, ખ્યાતિ ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ, કાંઈ એની પૂજા થાય, મને લોકો માન સન્માન આપે આદર આપે અને મુનિ તરીકે મારી ગુરુ તરીકે પૂજા કરે, એવી જે આકાંક્ષા છે એ આકાંક્ષા છે એ સ્વસંવેદનનું નાશ કરનારી છે. માનો અર્થ થયો, આ તો મુનિની વાત ચાલે છે, પણ કોઈ પણ ભૂમિકામાં સામાન્ય સિદ્ધાંત એવો છે કે જેટલી બીજાથી અપેક્ષા રાખવી, પરદ્રવ્યની અપેક્ષા રાખવી, પરદ્રવ્યથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી, અપેક્ષા તો એમાં સુખ હોય તો રાખે ને, બીજા માન આપે, બીજામાં પ્રસિદ્ધિ થાય, બીજા પૂજે, ત્યાંથી માંડીને કોઈ ચીજ વસ્તુ, એ અપેક્ષા વૃત્તિ સ્વસંવેદનનો વિનાશ કરનારી છે. આ એનો સીધો નિયમ થઈ ગયો, સિદ્ધાંત થયો. પાણી થોડાક છાપીને આવેલા છે, રહી ગયા શ્રીમદજીના વચનો તારવા છે ને, એમાં એક બહુ સરસ વાત નથી છે આના ઉપર તમે બાવીશ, કે જે જે સત્પુરુષ નિષ્પ્રહ છે એટલે અંતરંગથી નિષ્પ્રહ છે, બહારમાં બોલબોલ કરે એમ નહીં, મારે સ્પૃહા નથી, મારે કાંઈ જોતું નથી, એનું હૃદય એ છે કે કોઈના પ્રત્યે એને સ્પૃહા નથી, એવી જ એની અંતરંગ સ્થિતિ છે. એવા સત્પુરુષને પ્રથમ તો જીવ ઓળખતો નથી, અને ઓળખા વિના એને એના પ્રત્યે આશ્રય બુદ્ધિ, દ્રઢ આશ્રય બુદ્ધિ થતી નથી. દ્રઢ આશ્રય બુદ્ધિ છે પગથિયા લીધા છે, એવી દ્રઢ ઓળખાણ પૂર્વક દ્રઢ આશ્રય બુદ્ધિ આવ્યા વિના એનો ઉપદેશ એને પરિણમતો નથી, અને ઉપદેશ પરિણમતો નથી તો સમ્યક દર્શન આદિ એને મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો નથી એમ પ્રકાર. પણ અહીંથી બીજું છે, જેની અંતરંગમાં જેને કાંઈ સ્પૃહા નથી એમ વાત છે, આ તો મુનિની વાત છે, પણ એ તો દરેક ભૂમિકાના સાધકને એ લાગુ પડે છે. સ્વસંવેદનનો વિષય આ રીતે લીધો છે કે ટંકો ઉત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ નિજ આત્મા તેનું સ્વસંવેદન, તેનું વેદન સમ્યક પ્રકારે, તેનું વેદન ટંકોત્કીર્ણ અકૃત્રિમ જ્ઞાયક એક સ્વભાવ, અનંત સ્વભાવનું એક રૂપ જેને જ્ઞાયક કહેવામાં આવે છે, એવું જે નિજ આત્મતત્વ તેના સ્વસંવેદનને વિનાશ કરનારી જે આકાંક્ષા કે જેમાં ખ્યાતિ પૂજા લાભ વગેરે અનેક પ્રકારની આકાંક્ષા વૃત્તિ હોય છે એ આવા સ્વસંવેદનને નાશ કરનારી છે. એનો અર્થ જ એ થાય છે કે પરદ્રવ્યમાં સુખ એવો જે જીવનો પર પ્રત્યેનો આકાંક્ષા ભાવ એના સ્વરૂપ સંવેદનને ઉત્પન્ન થવા દેતો. માણસને પ્રશ્ન થાય છે ને કે આ સમજાય છે છતાં સ્વસંવેદનનું પરિણમન કેમ આવતું નથી, પણ સમજાયા પછી પરદ્રવ્ય પ્રત્યેના વ્યવહારમાં સુખ બુદ્ધિનો પ્રકાર ભ્રમથી થાય છે એના પ્રત્યે એનું ધ્યાન જતું નથી. પછી સ્વસંવેદન ઉત્પન્ન થવાનો કોઈ અવકાશ કે પ્રશ્ન રહેતો નથી. જેટલું ધ્યાન સમજવામાં રાખે એથી વિશેષ ધ્યાન તો એને પોતા ઉપર રાખવું પડે એમ છે. તો એને સ્વલક્ષ કહેવામાં આવે. સ્વલક્ષ વિના એના પરિણમનમાં કોઈ ફેરફાર ફાયદો થાય એવું બની શકે એવું નથી. એનો સીધો હિસાબ છે. પછી એમ કે પણ પેલા તો સમજવું ખરું કે નહીં? પેલા સમજવું પણ સમજવાનું કોઈ કારણ છે કે સમજવા માટે સમજવું છે? સ્વલક્ષમાં વિશેષ ધ્યાન રહે એટલા માટે સમજવું છે. સ્વલક્ષ પૂર્વક સમજવું છે. સમજવા પૂર્વક સ્વલક્ષ કરવું છે એમ નહીં, સ્વલક્ષ પૂર્વક એને સમજવું જોઈએ એવી એની પ્રધાનતા આપી દીધી. એને આલોકની અપેક્ષા કહેવામાં આવી છે. એનાથી મુનિ રહીત હોય છે. અપરિબદ્ધો પરમની લોયમની, હવે પરલોકથી પણ અપ્રતિબદ્ધ છે. અપ્રતિબદ્ધ પરસ્મિન લોકે, પરલોકથી પણ જે અપ્રતિબદ્ધ છે એટલે પરલોક પ્રત્યે પણ જેનો ઉપયોગ જતો નથી. કાંઈ તો મનુષ્ય શરીર છે, હવે આયુષ આટલું છે, પૂરું થાય એટલે દેવલોક મહારાજ એકદમ સડસડા ચાલ્યા જશું, પછી ત્યાં કોઈ તકલીફ છે નહીં, કે એનો વારો દેવલોકમાં આવતો નથી. અપ્રતિબદ્ધ પરસ્મિન લોકે, તપશ્ચરણે કૃતે દિવ્ય દેવ સ્ત્રી પરિવાર આદિ ભોગા ભવંતી. તપશ્ચરણે કૃતે, એ બધી જે શુભભાવરૂપ તપશ્ચર્યા કરી હોય જેને લઈને દિવ્ય દિવ્ય શરીર દેવનું મળે અથવા એ દેવીઓ મળે એ વગેરે દેવ દેવીઓના પરિવારના ભોગથી ભોગ થશે ભવંતી ઇતિ, એવો ઉપયોગ મુનિને પરલોક સંબંધી પણ થતો નથી. એવમ વિધ પરલોકે પ્રતિબદ્ધો ન ભવતી, એ પ્રકારે એવી વિધિએ પરલોક પ્રત્યે મુનિના ઉપયોગને પ્રતિબંધ છે નહીં. સ્વરૂપના સુખમાં, સ્વરૂપના આનંદના ઉભરા જેમાં આવે છે એમાં પછી બહારના સુખના ની કલ્પના અને એના તર્ક વિતર્ક અને એની લાલ લાંબી ચાલતી નથી. એ તો જેને અંદરનું સુખ નથી ને બહારમાં સુખ મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, ભોગવવું છે, એ બધા એના તર્ક વિતર્કમાં પડે છે. આમ થશે પછી આમ કરશું, પછી આમ થશે પછી આમ કરશું, એ બધી વિપરીત લાઈન છે. એવમ વિધ પરલોકે પ્રતિબદ્ધો ન ભવતી, એવી એવું પ્રતિબંધ પણ મુનિને થતું નથી. યુક્ત આહાર વિહારો, હવે યુક્ત આહાર વિહારો ભવેત, ફક્ત એ મુનિને યોગ્ય આહાર વિહાર વાળા હોય છે. એથી ગડબડ વાળો આહાર વિહાર મુનિને હોતો નથી, યોગ્ય આહાર વિહાર વાળા હોય છે. સકહ કોણ હોય છે તે યોગ્ય આહાર વિહાર વાળા, કે શ્રમણ, જે શ્રમણો છે સાધુ છે તે યોગ્ય આહાર વિહાર વાળા છે. પુનરૂપી કથમભૂત, વળી કેવા હોય છે, કે રહીત કસાઓ, કસાય રહીત હોય છે. નિષ્કસાય સ્વરૂપ સંવિતિ અવસ્તંભ બલેન રહીત કષાય સ્થિતિ, આમ છે. કેમ નિષ્કષાય છે? કે નિષ્કષાય હું જે સ્વરૂપ સંવેદન છે, એ સ્વરૂપ સંવેદનને લીધે અથવા સ્વરૂપ સંવેદનના અવલંબનને લીધે મુનિ કષાયથી રહિત હોય છે. સ્વરૂપ નિષ્કષાય છે, આત્મા સ્વરૂપથી કષાયના અભાવ સ્વભાવે છે, એવા નિષ્કષાય આત્મ સ્વરૂપના અવલંબનને સ્વસંવેદનના બળથી મુનિ કષાય રહિત હોય છે અથવા મુનિને કષાય હોતો નથી. અંતરંગમાં કષાય નથી ને બહારમાં નિષ્કષાય એનો દેદાર હોય છે. મુનિને જોવે ને ઠરી જાય એવા મુનિ હોય છે. બહારમાં એનો એની શાંતિ, એના શરીરને મુખાકૃતિ ઉપરની જે બાહ્ય શાંતિ એટલી હોય છે કે જોનારને એમ થાય ઓહો આ પણ એ કોઈ જગતનું આશ્ચર્ય લાગે છે એવું લાગે. તો મુનિના દર્શન નથી અત્યારે. મુનિ એવા હોય છે ભાઈ, જેને ક્ષોભસમ નથી, ઓછા ક્ષોભસમ વાળા મનવાળા પ્રાણી હોય છે એ પણ ઠરીને બેહે. તો મનુષ્ય હોય જેનામાં કાંઈ સારા સારની વિવેકની બુદ્ધિ છે એ તો મુનિને જોવે અને એને એની શાંતિ ન દેખાય એ પ્રશ્ન રહેતો નથી. એવું વિષય એટલે તો અહીંયા એમ કહ્યું છે અષ્ટપાઉડમાં જે શરૂઆત કરી છે ત્યાં એમ કહી જાય કે જીન માર્ગનું આ મૂર્ત સ્વરૂપ છે. મૂર્તિમંત જીન માર્ગ જેને જોવો હોય એને મુનિના દર્શન કરવા. આમ તો અરૂપી છે મુનિ, જીન માર્ગ તો અરૂપી છે કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના અરૂપી પરિણામ છે. પણ એ અરૂપીની મૂર્તિ કોઈને જોવી હોય તો એમ કે છે કે આ જીન મુનિ છે કે મૂર્તિમંત સાક્ષાત મોક્ષ માર્ગ સ્વરૂપે એવું મુનિનું સ્વરૂપ હોય છે. એને અહીંયા અકૃષ્ણ કષાય રહિત, રહિત કષાઓ કષાય રહિત છે એમ કહે છે. હાલતા ચાલતા સિદ્ધ કરશે ગુરુદેવ. ગુરુદેવ હાલતા ચાલતા સિદ્ધ કરશે. સિદ્ધ જેમ બિંબ થઈ ગયા છે એમ મુનિ પણ જાણે હાલતા ચાલતા હોય તો એ જામી ગયા છે એમ કહેવામાં આવે. આ જુઓ ને આપણે તો ભાઈનો પરિચય હતો ફુગાનીજીનો, કેટલા ઠરેલ હતા, અમે તો સાથે રહેતા એટલે ખ્યાલ છે. હાલ ચાલ ખાણી પીણી કોઈ પણ એટલું ઠરેલ પણ હતું. મુંબઈમાં ભાઈને ત્યાં જમવા ગયા હતા હીરાલાલજીને ત્યાં પીડીએ રસોડું ચાલતું હોય ને મારવાડીને રસોડું ચાલતું હોય રસોયો. એમ શું આ કઈ જાતના મહેમાન છે, અરે પાંચ સાત જણા બીજા જમવામાં હતા, જમીને બહાર બેઠા બેઠક રૂમમાં ગાદી ઉપર પીડી ઉપર જો રસોયો કે છે હીરાલાલજીને કે આ પ્રતિમાને ક્યાં મંદિરમાંથી ઉપાડીએ, એ પ્રતિમા કો કહાં સે ઉઠાલાય એમ કહ્યું. બોલો એટલી તો બાહ્ય શાંતિ હોય છે, અંતરંગ શાંતિ મુનિની તો કોઈ એનું કાંઈ અનુમાન થાય એવું નથી, અનુમાનથી એનો પત્તો લાગે એવું નથી એટલી શાંતિ હોય છે. પણ બાહ્ય શાંતિ એના મન વચન કાયા એના વચન એટલા શાંત, એની મુદ્રા એટલી શાંત, એને કશાય રહી ત્યાં કહ્યા છે. અયમત્ર ભાવાર્થ, અહીંયા એવો ભાવાર્થ છે કે યો સૌ યલોક પરલોક નિરપેક્ષ નિરપેક્ષ નિરપક્ષ નિરપેક્ષત્વેન નિષ્કષાયત્વેન ચ પ્રદીપ સ્થાનીય શરીરે તૈલ સ્થાનીયમ ગ્રાસ માત્રમ દત્વા घटपटादि प्रकाश पदार्थ स्थानीय नीज परमात्म पदार्थम एव निरीक्षते स्वयं युक्त आहार विहारो भवति पुनर अन्य शरीर पोषण निरत इति शरीर पोषण पोषण निरत इति शू कहूं कि आज आ लोक मैंने परलोक नी अपेक्षा अपेक्षा थी रही थी निरपेक्षा अने निष्कषायपणा ने लईने अपेक्षाना अभावने लईने अने कषायना पण अभावने लईने आलोक अने परलोकनी अपेक्षाना अभाव थी अने कषायना पण अभाव थी प्रदीप स्थानीय शरीरे दीवाना स्थान मा शरीर नी उपमा आपी तेल स्थानीय ग्रास मात्रम दत्वा जेम दीवा ने तेल आपे ने दीवो बढ़तो रहे एम आ शरीर ने थोड़ा कोळिया ए आपी दिए ए शरीर हालवा चालवा मा समर्थ रहे अशक्त हेतु न थाय बस एटलू दई ने ग्रास मात्रम दत्वा एटलू दई ने घटपटादि प्रकाश पदार्थ स्थानीय जेम तेल नो दीवो घटपट वगैरह प्रकाश निज परमात्म पदार्थ पदार्थम एव निरीक्षते घटपट ने नहीं पोताना स्वरूप रूपी पदार्थ ने निरीक्षण करवा माटे थोड़ा कोळिया शरीर ने आपी दिए એટલે કે આત્મસાધના કરવા માટે થોડું ખાઈ રહ્યું છે ખાવું થોડું ખાવું નિર્દોષ ખાવું એ પણ આત્મસાધનાનો આશય છે એની અંદર બીજો કોઈ ઈરાદો છે નિરીક્ષિત નિરીક્ષણ કરવું અવલોકન કરવું સ્વભાવનું અવલોકન કરવું સ્વભાવને જોવો કે હું આવો છું એવું જે જ્ઞાનનું કાર્ય છે જ્ઞાન દીવો એ જ્ઞાન દીવામાં ફક્ત આટલું તેલ નાખે છે શરીરને થોડા કોળિયા દીવા 24 કલાકે વધુમાં વધુ એક વાર પછી કોઈ વખત 2 દિવસ 3 દિવસ થઈ જાય બીજી વાત છે પણ વધુમાં વધુ આપે તો 24 કલાકે એક વાર થોડા કોળિયા આપી દે પતી ગયો વાત પૂરી માણસને પ્રશ્ન થાય છે ઉનાળો હોય ને ખાધું હોય બીજી વાર તરસ નહીં લાગતી હોય પણ મુનિ બીજી વાર તરસ લાગે એટલો આહાર કરતા આહાર જ એનો એટલો ઓછો હોય છે આ તો માણસો પેટ ભરીને ખાતા હોય તો બીજી ખબર ન પડે કે આમાં શું હોય છે અને એ જાતની પ્રેક્ટિસ એનો હોય એકાદ વખત ખાય તો એનો કઈ અર્થ નથી આ તો સતત એને તો એનો સામાન્ય ક્રમ જ એવો હોય છે નિત્યક્રમ જ એવો હોય છે એ જાતની પ્રેક્ટિસ થઈ ગઈ હોય છે ઓછું ખાવું એટલે એમાં એના પ્રમાણમાં જ એની શરીર પ્રકૃતિ રહે છે અને એને એ જાતનો આહાર પાણીનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી પાણીની તરસ લાગે છે ને પીતા નથી એમ પ્રકાર છે એને વિકલ્પ જ આવતો નથી પછી ખલાસ આ તો ગરમ ગરમ ખાવા જોઈએ તીખું તમતમ તો ખાવા જોઈએ સ્વાદિષ્ટ ખાવા જોઈએ અને પછી કઈક તરસ વગર કેમ રહ્યા પણ લાગે જ ને તરસ મુનિ ને એ પ્રકાર હતો બેન ને ખબર છે વધુમાં વધુ 32 કવળ નું પરિમાણ છે એટલે મેક્સિમમ ડાયટ ઓછો તો એથી ઓછું પૂરું કરી દઈએ એ તો વૃત્તિ ઉડી જાય ખાતા ખાતા એની વૃત્તિ આહારમાંથી ખલાસ થાય એમ નથી કે ભૂખ લાગી છે એટલે થોડું હજી નાખી દઈએ હજી 32 કોળિયા પૂરા થયા નથી એ પહેલા પણ એની આહારની વૃત્તિ ખલાસ થાય મુનિ આહાર છોડી દે છે આગળ આહાર લેતા નથી. એવું પ્રચુર સ્વસંવેદન હોય છે, તેથી એમ કહ્યું કે ફક્ત નિજ પરમાત્મ પદાર્થ એવો પોતાના પરમાત્મ પદાર્થ નું નિરીક્ષણ કરે છે તે જ યુક્ત આહાર વિહાર છે. એવું જ એનું યુક્ત આહાર વિહાર પણ છે કે જે આહાર વિહારમાં એને મુખ્યપણે આત્મા રહેલો છે. આહાર વિહારમાં આહાર વિહાર મુખ્યપણે રહ્યા નથી, એનો આત્મા મુખ્યપણે છે. પુનર અન્ય શરીર પોષણ નિરતે ઇતિ, એ સિવાયના બીજા છે એ બધા તો શરીરને પોષણ કરવામાં રત છે એમ લઈ લેવું. જો આ પ્રકાર ન હોય તો ભલે મુનિનો લિબાસ હોય, ત્યાગીનો હોય, ગમે તે પ્રકાર હોય, તો એ બધા છે. તમારે અમારે ન નથી શરીર પોષણ ની રતિ રથ મગ્ન થઈને નહી એમ છે. તે દશ પ્રમાદે હે તપોધન પ્રમત્તો ભવતી ઇતિ પ્રતિપાદયતિ. હવે 15 પ્રમાદ થી તપોધન એટલે મુનિ પ્રમત થાય છે એમ પ્રતિપાદન કરે છે. કોહાદિયેહી ચૌની ઈ વિકાહી તહી દિયાણા મથ્થેહી સમણો હવદી પમત્તો વદ્યુક્તો નેયો નિદ્દાહે. હવદી એટલે થાય છે ભવતી. ક્રોધાદી પંચદશ પ્રમાદ રહિત ચિચ્ચમત્કાર માત્ર આત્મતત્વ ભાવના ચ્યુત સંભવતી. થાય છે તો એ પ્રમાદ સહિત થાય છે. તો ક્યારે થાય છે કે ક્રોધ વગેરે જે પંદર પ્રકારના, પંચદશ એટલે 15 પ્રકારના જે પ્રમાદ છે એનાથી રહિત એવો જે ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મતત્વ છે એની ભાવના એટલે એકાગ્રતાથી રહિત થાય છે અને ચ્યુત થાય છે. ભાવનાથી ચ્યુત થઈ જાય છે. એ ચ્યુત થયો થકો એ પ્રમાદ સહિત થાય છે. ભવતી એટલે થાય છે, આવો અર્થ કર્યો. ભવતીમાંથી આટલું કાઢ્યું કે પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મતત્વની ભાવનાથી ચ્યુત થયો થકો થાય છે. સ્વકહ કરતા કોણ થાય છે કે સુખ દુઃખ આદિ સમચિત્ત સમણ હો, જે સાધુની અહીંયા પ્રકરણ ચાલે છે. જેનું ચિત્ત સુખ અને દુઃખમાં સંભાવ રૂપ છે એવા સાધુની અહીંયા વાત ચાલે. સાધુ થાય છે જે સુખ દુઃખ એટલે અનુકૂળ પ્રતિકૂળ વગેરે સંયોગોમાં લોકો જેને સુખ દુઃખ નું નામ આપે છે. પ્રતિકૂળ સંયોગ થાય ત્યારે એમ કે આના માથે દુઃખ પડ્યું, અનુકૂળ સંયોગ થાય ત્યારે એમ કે આને સુખ આવી પડ્યું, એવું મુનિને સુખ દુઃખ નો પ્રસંગ છે, સંભાવ છે. સુખ દુઃખ આદિ સમચિત્ત શ્રમણ કેમ વિશિષ્ટો ભવતી, કેવો થાય છે, સેના ભવતી થાય છે એમ કહ્યું ને, ભવતી એટલે થાય છે, સેનાથી વિશિષ્ટ થાય છે. કે પ્રમત્ત હો એટલે પ્રમાદી, પ્રમાદી થાય છે. કહી કૃતવા, શું કરતો થકો, શું કરીને પ્રમાદી થાય છે. કે ચતુર્ભી અપી ક્રોધાદિભી, ચાર પ્રકારના क्रोध मान माया क्रोध आदि એટલે क्रोध मान माया वगैरह हा ये संजलन छे चतुर्भी क्रोधादिभी ये संजलन ना छे संजलन ना जे विकल्प छे संजलन कषाय ने लईने એમાં મુનિ ને પ્રમાદી ગણવામાં આવે છે ત્રણ ચોકડી નો કષાય તો મુનિ ને હતો નથી અનંતાનું મંદિર પ્રત્યાખ્યાન વર્ણન અપ્રત્યાખ્યાન વર્ણન એ ત્રણ પ્રકાર તો મુનિ ને હતા નથી એક સંજલન કષાય અલ્પ કષાય એ કષાયમાં પરિણમે ત્યારે મુનિ ને પ્રમાદી કહેવામાં આવે છે સ્ત્રી ભક્ત ચોર રાજકથા ભી સ્ત્રી કથા ભક્ત એટલે ભોજન કથા ચોરની કથા અને રાજની કથા એ ચાર પ્રકારની કથાઓ દ્વારા તથા એવ પંચેન્દ્રિયાણામ અર્થે સ્પર્શાદિ વિષય તેમજ પાંચ ઇન્દ્રિયોના પ્રયોજન વાળા સ્પર્શાદિ વિષયો છે પાંચ ઇન્દ્રિય અને એના પાંચ વિષયો પુનરપી કિમ રૂપ વળી કેવા રૂપે ઉપયુક્ત પરિણત પંચેન્દ્રિયાણામ અર્થ એ અર્થ એટલે પ્રયોજન અર્થ એટલે જેની ઈચ્છા હોય તેમ વિદ્યાનો અર્થી વિદ્યાર્થી ધનનો અર્થી ધનાર્થી એમ પાંચ ઇન્દ્રિયના વિષયનો અર્થી પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે એને અર્થી કહેવામાં આવે છે એવા જે સ્પર્શાદિ વિષયો તેના દ્વારા પુનરપી કિમ રૂપ હો કે ઉપયુક્ત હો પરિણત હો ઉપયોગ રૂપ થયેલો પરિણત થયેલો કાભ્યામ કે સ્નેહ નિંદ્રા સ્નેહ નિંદ્રાભ્યામ વિધિ સ્નેહ એટલે રાગ અને નિંદ્રા ઊંઘ બે લીધી ચાર ને એ પણ 15 પ્રકારના જે પ્રમાદ છે એ 15 પ્રકારના પ્રમાદમાંથી કોઈ પણ એક પ્રકારમાં મને આવે ત્યારે એને પ્રમાદી ગણવામાં આવે છે પ્રમાદ થઈ એનો ઉપયોગ થાય તો એ પ્રમાદી છે એટલે ટૂંકી વ્યાખ્યા કરી છે શબ્દાર્થ જ કર્યો છે એને 31 કાથાનો 227 કાથાનો મથાણું પાછળ હવે યુક્ત આહાર વિહારી સાક્ષાત અનાહાર વિહારી છે એમ ઉપદેશે છે આવું જે 226 ગાથામાં જે શુદ્ધાત્માની ભાવના વાળો મુનિ છે એ શરીરના પાલન પોષણના આશયથી થોડા કોળિયા લે છે તો એને અનાહારી ગણવામાં આવ્યો છે અનાહારી ને અનવિહારી એને આહારે નથી ને એને વિહારે નથી ખાય છે છતાં ખાતો નથી એમ કે છે એમ એનો અર્થ કેમ કે એને ખાવા માટે ખાવાનું નથી આત્મા માટે ખાવાનું નથી થોડું રાખ્યું છે એટલે એને અનાહારી કહેવામાં આવે છે અનાહારી અને અવિહારી છે એમ ઉદ્દેશ્ય છે જસો અણે શણમપ્પા તંપી તવો તપ ડિછગ્ગા સમણા અન્નમ ભિખમ અણે શણમધ તે સમણા અણાહારા તૃષ્ણા રહી છે, અર્થાત જે અનશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહી છે. આમ છે એમ મુનિ પોતાના આત્માને એવો જુએ છે કે મારો આત્મ સ્વભાવ એટલે મારું સ્વરૂપ તો અણહારી છે, ચૈતન્ય સ્વરૂપી આત્મા પૂદગળ રજકણનો કોઈ પણ આહાર કરી શકતો જ નથી. આહાર તો પૂદગળનો જથ્થો છે ને, પૂદગળ પરમાણુનો જથ્થો છે, રોટલી દાળ ભાત શાક જે કાંઈ છે એ તો પૂદગળ પરમાણુનો જથ્થો છે. આત્મા ચેતન પિંડ છે, એમાં આહાર આત્મા કરે એવું તો કાંઈ, ચેતન પદાર્થ અચેતન પરમાણુનું ગ્રહણ કરે અંદર લે એવું તો કોઈ અવકાશ છે? એટલે એમ કહ્યું અનશન સ્વભાવી આહાર નહીં કરવાના સ્વભાવ વાળો આત્માને જાણતો હોવાને લીધે, એટલે પોતાને જાણતો હોવાને લીધે કે હું જ આવો છું, સ્વભાવથી આહારની ઈચ્છાથી રહી છે. મુનિને આહારની ઈચ્છા સ્વભાવ દ્વારા થતી નથી, એ વિકલ્પ ઉપર છેલ્લો થાય છે. એમ કે એને સ્વભાવથી હું આહાર કરું છું, આહાર ખાઈ શકું છું, હું ખાઉં છું એવું ભ્રમ મુનિને હોય નહીં. જાણે છે આહારની પ્રક્રિયાને, મુનિ જાણે છે પણ આહારની પ્રક્રિયાને આહાર કરે છે. મુનિ આહારની પ્રક્રિયા એટલે આહાર કરવો, ખાવું એમ મુનિ કરતા નથી. બહુ સરસ અર્થ કર્યો છે. જેનો આત્મા ઈષ્ણા રહી છે, ઈષ્ણા એટલે ઈચ્છા, જે મુનિને જે પોતાનો આત્મા આહારની ઈચ્છા વિનાનો જણાય છે તેને તે પણ તપ છે, તેને તે અનશન નામનો તપ છે. એવા આત્મામાં વિશેષ ભાવના, એવા આત્મ સ્વરૂપની વિશેષ ભાવના, એ ભાવનામાં રહેવું, સ્થિર રહેવું, રહેવું એટલે સ્થિર રહેવું, એને તપ કહેવામાં આવે છે. વળી તેને પ્રાપ્ત કરવા માટે, એટલે અનશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે, અનશન સ્વરૂપે થઈ જવા માટે, કે આહારનો વિકલ્પ કદી ભવિષ્યમાં ઉઠે નહીં, શરીર રહી જાય પણ આહારનો વિકલ્પ ઉઠે નહીં, કેમ કે પૂર્ણ પ્રયત્ન થાય, અરિહંત દશા થાય પછી એને આહારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. અરિહંત થાય ને એ આહાર મંગાવે કે મુનિ આહાર લેવા જાઓ, શિષ્યો તમે મારા માટે પણ થોડોક લેતા આવજો, આમાં આવે છે. સ્વતંત્રમાં રાગ ઉત્પન્ન થાય, એટલે દોષ નથી હોતો. સુધાનો દોષ અરિહંત ને ન થાય, સુધા પરિષ હોય છે, એકાદશે જીને છે ને, તત્વાર સૂત્રમાં હોય છે, એમાં સુધાને તૃષા પરિષ હોય, પણ એનો જય હોય છે, એ 11 પ્રકારના પરિષ જયમાં અરિહંત દેવ વર્તે છે, એટલે એને એ પરિષની પાસે હારીને આહાર લેવો પડે, એવો વિકલ્પ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય, એવો પરાજય અરિહંત દેવ ને થતો સંપૂર્ણ પુરુષાર્થ છે. પ્રકૃતિ પ્રકૃતિનો ઉદય પણ છે ને, પણ ત્યાં અનંતમય ભાગે રસ છે, તીવ્ર રસ નથી હોતો વેદનાનો, કેમ કે પુણ્ય ઘણું છે ને, એટલે આ તો પાપની પ્રકૃતિ છે. તેને તે પણ તપ છે, તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા, એટલે આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય ભિક્ષા એટલે સ્વરૂપથી જુદી એવી ભિક્ષા, એષણા વિના એટલે એષણા દોષ રહિત, ઈચ્છાના દોષ રહિત હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. એટલે સ્વરૂપનો આશ્રય મુખ્ય છે, તેથી સ્વરૂપથી જુદી એવી જે ભિક્ષા એટલે કે આહારનું ગ્રહણ કરવાનો જે પ્રકાર, તેને ઈષ્ણા વિના હોય છે, ઈચ્છા દોષ રહિત હોય છે, એ ઈચ્છાને ત્યાં ઈચ્છા ગણવામાં આવી નથી. તેથી તેને અનાહારી, મુનિને સાધુને અનાહારી ગણવામાં આવે છે.